એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર રાવી પાઠકની વાર્તા સૌભાગ્યવતી. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. મલ્લિકાબેન આવ્યા ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીધી નથી. ઉંમર કંઈ નાની ન ગણાય, 35 ઉપર શું 40ની હશે, પણ મો જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરા નહીં થયરા એ ખરું, પણ કોઈ કોઈ એવા નથી હોતા જેમને ઘણા વરસ જુવાની રહે. કશી ટાપટીપ નહીં, સ્વાભાવિક રીતે જ. અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી અને રસિક લાગેલી. વિનોદરાય પણ સુંદર પડછન શરીરવાળા. મને બરાબર યાદ છે તેમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ. તે રાતના 10 વાગે ઓચિંત્યા ડૉક્ટર સાહેબ કરતા આવ્યા. હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાખીને બેઠેલા. અલબત્ત સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડ્યા. પૂછ્યું તો કહે, જુઓ ને ડૉક્ટર, ગાલે જડું ઘસાયું છે. ડૉક્ટરે ટોર્ચ નાખી જોયું તો ખાસો 1/2 ઇંચ ઊંડો ઘા પડેલો. તેને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડૉક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે. અને ખરેખર જ એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઉતરે અને ઘણીવાર ઇનામ લઈ જાય. કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું એનું કારણ મને એમના જીવનમાં રોમાન્સ દેખાતો તે પણ હશે. માણસને ઘણીવાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળા માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બંને શાંત સ્વભાવના અને આ વિનોદરાય અદમ્ય પ્રેમવાળા. એકવાર મળવા આવ્યા હતા. અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો. ત્યારે ડૉક્ટર કહે, વિનુભાઈ રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું? ત્યારે કહે, મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો. કહે, મારો ઊંટવાળો એ દુહો ઘણીવાર ગાય છે, 5 ગાઉ પાળો વસે 10 કોશે અસવાર, કાં ગોરીમાં ગુણ નહીં કા નાવલીઓ નાદાર. તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાવ ના, 10 ગામાં હોઉં તો નક્કી જાણવું કે રાત અહીં જ ગાળવાનો. અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એકવાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં લાંબુ રહેવાના હોય ને મલ્લિકા એકલા હોય ત્યારે ઘણીવાર હું એમના ઘરે બેસવા જતી. એકવાર અમે બંને વાતો કરતા હતા ત્યાં ધપ ધપ કરતા વિનોદરાય દાદર ચડ્યા અને ઓફિસે ગયા વિના પરભાર્યા ઘરમાં જ, કાં ગોરીમાં ગુણ નહીં કાં નાવલીઓ નાદાર, ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું અને સારું થયું એમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ. પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા. હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી. મને થયું હું અને ડૉક્ટર જેવા માણસોની વાત જુદી છે, પણ સામાન્ય લોકોમાં દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું જુદું રહેવાનું આવે તો તેમના જીવનનો કંટાળો, પરસ્પરની ઉદાસીનતા ઓછા થઈ. પ્રેમ તો શી ખબર, પણ જીવનમાં રંગ તો આવે. પણ એક વાત મને નહોતી સમજાતી. ઘણીવાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય એવું મને જણાતું. એને છોકરા નહોતા, પણ છોકરાનું દુઃખ કરે એવી એ નહોતી. એને એ દુઃખ સાચું હોવું જોઈએ અને એ દુઃખ સાચું હોવું જોઈએ. એ કાલ્પનિક દુઃખથી દુઃખી થાય એવી નબળા મનની નહોતી. એનો સ્વભાવ જોતા હું પૂછવાની હિંમત કરી શકતી નહીં અને પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનીની હતી. દાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું. એકવાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા. અને મલ્લિકા મારા ઘરે બેઠી હતી. બપોરના 3-1 સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે. મારાથી કહેવાઈ ગયું કે પધારો ગુણવંતી ગોરી, તમારા નાવલી આવ્યા. પણ એમ કહીને તેમની સામું જોઉં છું તો એટલી જુગુપ્સા, સંતાપ, તિરસ્કાર, વ્યથા મલ્લિકાના મોં પર દેખાયા કે હું આભેજ બની ગઈ. એ લગભગ મારી ઉંમરની જ, છતાં મેં તેને તદ્દન જુવાન હોય એટલી મશ્કરી કરી, તેથી કે મારી મશ્કરીમાં તે છોકરા વિનાની છે એવા કટાક્ષનો તેને વહેમ પડ્યો, કે તેથી તેના ઉપર પ્રેમની સ્થૂળતાનો કે ઘેલછાનો તેને આપેક્ષ જણાયો, તેથી તેને માઠું લાગ્યું કે શું, તે હું કશું જ ન સમજી શકી. તેને પૂછવાને, તેની માફી માંગવાને મેં તેની સામે જોયું, પણ તે મારી સામું જોયા વિના ચાલી ગઈ. 2-3 દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે, પહેલાં મળવા આવી હતી તેટલી જ ખુશ મિજાજમાં, તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો. મેં તેને પૂછ્યું નહીં, પણ મારું કૌતુક દાડે દિવસે વધતું ગયું. એક દિવસ બપોરે મલ્લિકા મારા ઘરે હતી. અમે બંને એક કોચ ઉપર બેઠા હતા. ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની 6 વર્ષની દીકરીને લઈને આવી. જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે, ઊંચી અને કદાવર. તેનું શરીર જુવાનીમાં જાડું નહીં પણ પુષ્ટ ભરાવદાર હશે. વર્ણે ગોરી છે, જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય એવી મોટી અને ગંભીર ચાલે ચાલે. એની ચામડી તેજસ્વી છે, જોકે આંખોના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે. 3-1 વર્ષ ઉપર અહીં આવી ચડેલી, અમારા ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ, પણ દૂધ ખરાબ આવતું. અમને હંમેશનો અસંતોષ રહેતો. ત્યાં બાઈ આવી ઘરાકી બાંધવાનું કહ્યું. ભાવ પણ તેણે જરાક ઓછો બતાવ્યો, અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડૉક્ટરને કહ્યું, ને ત્યારથી તેનું જ દૂધ અમે લેવા માંડ્યા. કદી ભેગ નહીં, કદી બગડે નહીં. એના સામું જોઈને મેં કહ્યું, કેમ આવી અત્યારે? મલ્લિકા કહે, તમે ઘણીવાર વાત કરો છો જે બાઈની, તે આ? મેં કહ્યું, હા. કેમ જીવી, આજ આટલું વહેલું દૂધ કેમ લાવી? જીવી કહે, બેન, દૂધ તો નીતને વખતે લાવીશ, આ તો મારી પાડી વિયાણી. તે કહ્યું, લાવ બેનને આપી આવું, બળી કરીને શાબને છોકરાઓને ખવરાવજો. પહેલ વેતરી છે, નહીં તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી હતી, એ પાડી રૂપાળી બળી થશે. મેં કહ્યું, ઠીક સારું, પાડીને શું આવ્યું, પાડી કે પાડો? બેન, આવી છે તો પાડી, કહેતા જીવીથી જરા મલકાઈ જવાયું. હું ઊભી થઈને કબાટમાંથી પૈસા લેવા જતી હતી. તે જીવી સમજી જઈને બોલી, મારા સમ બેન, તમારે પડતાપે તો અહીં હું ઠરી રહી છું, અને આ તો શી વિસાદ છે, પણ તમ જેવા મારા ઘેર આવ્યા હોના તો હું તમારે દૂધે પગ ધોઉં. મેં તો 4-4 ભેંસના વલોણા કર્યા છે, ને મહેમાનોને હોંશે હોંશે દૂધ ને ઘી પીરસ્યા છે. મેં પૂછ્યું, તે અલી, તારું ગામ કયું? આ નહીં રહ્યું જીવા પર, અહીંથી 8 ગાંવ દૂર થાય. તે ત્યારે ત્યાંથી ઢોરબોર બધું ફેરવી નાખ્યું? ના બેન, ત્યાં બધુંય છે, 4 ભેંસું છે, 4 બળદ છે. ત્યારે એ બધાનું કોણ કરે છે? કાં, દીકરાની વહુ છે ને, 4 દીકરા છે, 2ની વહુ છે, 1ની હમણાં આવશે, 2 દીકરીઓ છે, તેમાં 1 તો આણું વાળવા જેવડી છે. મારો પટેલ બેઠો છે. મને વાતમાં વધારે રસ પડ્યો. મેં કહ્યું, જીવી, આજ તો વહેલી આવી છે તે બેસ, અમારે કરેલી બળી ચાકતી જા. નોકરને બળી કરવાની સૂચના આપી ને પાછી આવી હું ફરી કોચ પર બેઠી. ટીપાઈ જીવી આડી આવતી હતી, તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૂ કરી. લે જીવી, નિરાતે બેસ, વાત કર, મને કહે, એવું ઘર મૂકીને અહીં કેમ આવી? કંઈ નહીં બેન, વળી અહીં આવી, બીજું શું? કેમ, છોકરાઓની વહુ સાથે ન બન્યું કે દીકરીઓને પરણાવવામાં કંઈ તકરાર થઈ? શું થયું? કહે. અરે બેન, હું તો વહુને હથેળીમાં રાખું એવી છું. મારે દીકરીઓને વહુવારોમાં જરાય વેરો વંચો નહીં. બધાને સાથે લુગડા લઉં. મેં કહ્યું, ડાઈ થઈને કહે, પણ જરૂર વહુઓ સાથે નહીં બન્યું હોય. એવી જબરી છો કે બધું ધાર્યું કર ને ધાર્યું કરવા જતા નહીં બન્યું હોય. ફરી જીવીએ કહ્યું, ના બેન, સાચું કહું છું. એટલામાં વળી તૈયાર થઈને આવી, ટેબલ પર મૂકી. જીવી કહે, બેન ઊની ઊની ચાખી જુઓ, ગોળ લઈને ખાઓ, ગોળ સાથે સારી લાગે. પણ મને તોફાન સૂજ્યું. તે કહ્યું, ના, એ તો તારી વાત કહે તો જ ખાઉં, નહીં તો ભલે ટાળી થઈ જાય, એમને એમ પડી રહેશે, હાથ અડાડે બીજા. જીવી જરા હસી, બેન તમે તે. પછી ધીરે રહીને છોકરીને, જા બેટા, લોટો લઈને ઘેર જા, ભેંસું આવવા વેળા થશે, જા, હું હમણાં આવી, હં કહી તેને ઘરે મોકલી. મેં કહ્યું, ભલે ને બેટી. જીવી કહે, ના ના, મોટાની વાતોમાં છોકરાઓને બેસાડવા સારા નહીં, જા બેટા. મેં તાજી બળી 5-6 ચોસલા છોકરીના હાથમાં માય એટલા આપ્યા ને લોટામાં ગોળનું દાબડું નાખ્યું ને કહ્યું, સંભાળીને જજે. હં, છોકરી ગઈ એટલે મેં કહ્યું, આને કેવડી લઈને આવેલી? 2 વર્ષની. ત્યારે કહે, કેમ આવેલી? લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી? એમ કંઈ ઘરડી થઈ એટલે પટેલ બહાર ફરવા માંડ્યું કે શું થયું? કહે, ના બેન, એની પીઠ સાંભરે છે, મારાથી ખોટું ન બોલાય, પટેલ એવો નથી. ત્યારે રિસાઈ હો તો તારા પટેલને બોલાવું, તને મનાવીને લઈ જાય, તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે. અરે એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે. પાડી લઈને આવી, એને ખબર પડી, મને તેડવા આવ્યો ને કહે, શહેરમાંથી કહે એ લુગડાને ઘરેણા લઈ દઉં, હાલ 200 રૂપિયા બાંધીને આવ્યો છું, હાલ, જાણે શહેરમાં માલ લેવા આવ્યા હતા, તને ગમશે એમ રાખીશ. પણ મેં જ ના પાડી. મને બહુ આશ્ચર્ય થયું. બાઈને પટેલ માટે ભાવ હતો, સ્નેહ હતો, એ હું જોઈ શકતી હતી, અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી? મને તો સમજાયું નહીં. મારું કુતૂહલ વધ્યું, ત્યારે કેમ આવી કહે, મારા સમ ન કહે તો. જીવી બોલી, બેન એવા સમ શા સારું દેતા હશો, તમ જેવા નસીબદારને મારે શું કહેવાનું? ના જો, મારા સમ દીધા છે ને, મને કહે. જો બેન, હું ઘરડી થઈ, હવે મને છોકરા થાય એ ખમાતું નથી, એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી. પણ એવું હોય તો તને છોકરા ન થાય એવું કરાવી આપું. હવે આ મોટા મોટા માણસો એવું કરે છે, જોતી નથી? આ દેસાઈ સાહેબ, 3 છોકરા છે, નાનું છોકરું 8 વર્ષનું થયું, પણ તે પછી છોકરા નથી. પણ બેન, મારે તો સંસાર વ્યવહાર જ નથી જોઈતો, હું ધરાઈ છું. ઘરડી થઈને એ તો એવો ને એવો જ જુવાન રહ્યો, હું 20 વર્ષની આવીને હતો એવો ને એવો જ, હું મરી ન ગઈ, નહીં તો એની મેળે જુવાન બૈરી લાવત ને એના બધા કોળ પૂરા થાત. પણ બેન, હવે આ ઘરડા શરીરે એ જરા અડે છે એવું નથી ખમાતું, કોણ જાણે કેમ, એને મારા હાડકા ચામડાની માયા હજી નથી છૂટતી. હોય, માણસને જુવાનીમાં મદ હોય, મારે જુવાની હતી, પણ બધી વાતોનો નેઠો હોય કે નહીં, આ તો એવો ને એવો જ રહ્યો. હું તો બાઈના સામું જોઈ રહી. થોડી વારે કહ્યું, જો જીવી, આવી વાત હોય તો ધણીને સમજાવી જોઈએ, એમાં શરમાવાનું શું, ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ કે આનું આમ છે. બેન, મેં નહીં કહ્યું હોય, કેટલીય વાર કહ્યું, ઘરમાં કહ્યું, ખેતરે કહ્યું, એકવાર તો સાનમાં કહ્યું, આ ગોટલાના છોતા ચૂસતો હતો, એને પટેલે કહ્યું, અલ્યા હવે તો છાલ મેલ, એમાં શું રહ્યું છે, તે ચૂસ ચૂસ કરે છે. મોટા છોકરા છોકરી કોઈ ઘરમાં નહોતા, તે મેં પટેલને સંભળાવ્યું. એને કહો છો ત્યારે તમે જ સમજો ને. એ સમજ્યા, હસ્યા. પણ રાત પડી ત્યાં એના એ ને રાતે મોટા છોકરા છોકરીઓ હોય એમના દેખતા મારાથી ભવાડા થાય. અમારા તો ઘરે નાના, ઉતાવળું બોલાય નહીં ને બેન, સાચું માનશો? હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય. મારી ના સમજે નહીં ને, જાણે 25 વર્ષનો જુવાન, કેટલા વર્ષ તો મેં ખમી લીધું. કોક કોક વાર તો એટલી ચિતરી ચડે વાતથી, પણ શું કરું? બૈરીનો ઓશિયાળો અવતાર. કેટલીક વાર તો ચીડાઈને જે થાય તે થવા દીધું, જાણે એ મારી કાયા જ નથી. છેવટે ન ખમાયું. ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે. એ તો સારું છે બેન, અમારો ઉબેલ લાંબો છે, નહીતર સવા સૂર્યા છોકરા હોય તો કોઈ દી ઉઠવા વારો ન આવે બેન. હું બધી હિંમત હારી ગઈ ત્યાર પછી નાઠી, નહીતર ઘર ખેતર વ્યવહાર વભો છૈયા છોકરા બધું છોડીને કોઈને જવું ગમે? ને ગામમાં તો અમારી બેવની કેવી આબરું. હું આખો વન તે નવી વહુઓ તો બધી મને પગે લાગવા આવે. ભગવાને મને બધી રીતે સુખ આપ્યું, પણ છેવટે આ એક વાતથી હું થાકી હારીને નાઠી. હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જોઈ જ રહી. મને એના તરફ ખૂબ માન થયું, એની હિંમત સમજણ ડાપણ. થોડી વાર રહી મેં કહ્યું, અલી તારી જબરી હિંમત, તને એકલા એકલા ખાસું શું એવી ફિકર ના થઈ? ના બેન, અમે ક્યાં તમારા જેવા નસીબદાર છીએ. તો એવો વિચાર આવે, કામ કરીએ તો રોટલો તો મળી રહે, તમ જેવા મળી જ રહ્યા ને. અમારામાં એક ભેંસ ઉપર તો રાંડી રાંડ જન્મારો કાઢે, તો મારે તો શું છે, એક છોકરી છે, તે મોટી કરીને સારી રીતે પરણાવીશ. અમે તો મહેનતુ વર્ણ, તે કામ કરીને અમારું ફોડી લઈએ. અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી. તે બોલી, અરે બાઈ, તું જ સાચી નસીબદાર છે તે આમ છૂટી શકી. અમે નસીબદાર ગણાઈએ છે તે જ અભાગ્યા છીએ. અમારા જીવાને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ, કહે જોઈએ. જીવીએ કહ્યું, બેન એવું તમારા જેવા નસીબદારોને હોય જ નહીં. એ તો અમે ભણ્યા ગણ્યા વગરના કશું સમજીએ નહીં. અમારો તો કાંઈ અવતાર છે. લો પણ હવે બેસો, બળી ખાઓ. છેવટે ટાળી તો થઈ જ ગઈ. અમારા જેવાની વાતમાં નકામો તમને ઉદ્વેગ થયો. મેં તેને થોડી બળી ચાખવા કહ્યું, પણ અમારી આગળ ખવાય નહીં કહી માન્યું નહીં. મેં આપવા માંડી એટલે, લ્યો તમારો શુકન રાખું છું કહી બે ચોસલા લઈ ચાલતી થઈ. હું તેને ઉમરા સુધી વળાવવા ગઈ. ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભય ચાલે ચાલી ગઈ. એને જતી જોઈ થોડી વાર પછી ફરી કોચ પર બેસવા જાઉં છું તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી. મેં કહ્યું, સાંભળ્યું બેન, બિચારા ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે. અને મલ્લિકા એકદમ જવાબ આપ્યો, માત્ર ગરીબોને જ હોય છે, એમ શા માટે કહો છો? એણે કયા એવા નસીબદારોને પણ હોય છે, માત્ર એટલું જ કે નસીબદાર જ ખરા કમનસીબ છે, કે એનો કશો જ ઉપાય કરી શકતા નથી. મેં કહ્યું, સાચું કહે છે મલ્લિકા. અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એટલા મિત્રો થયા હતા. સાચું જ નહીં પણ અનુભવથી કહું છું. શું કહે છે? હા, એ બોલતી હતી તે જાણે એક એક મારી જ વાત કરતી હતી. એની પેઠે જ મને પણ સ્પર્શની સૂક થઈ ગઈ છે, એટલે વાત આવી છે. એની પેઠે જ મેં ઘણીએ વાર તિરસ્કારથી જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ એમ મારો દેહ સોંપી દીધો છે. એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે, ને નાસી શકી નથી. આજ સુધી બે વાતની મને શંકા હતી, તે આજ સમજાઈ ગઈ. મને એમ લાગતું હતું કે મારે છોકરા ન થયા, તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે. પણ આજ સમજી કે એવું નથી. બીજું કે મને જરા આશા હતી કે જ્યારે ઘરડી થઈશ ત્યારે દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે. આજ એ બંને વાત ખોટી પડી છે. મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી. હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે. જ્વાળામુખીમાંથી જ્વાળા નીકળે એમ એનો અંતસ્તાપ ભભૂકી નીકળતો હતો. મેં એને બાથમાં લીધી, આશ્વાસન આપ્યું. તે એકદમ અનર્ગળ આંસુએ રડી પડી. મેં તેને પાણી પાયું, તેને ઉઠાડીને મોં ધોવડાવ્યું, એને થોડી બળી ખાવા કહ્યું, પણ મને કહે, આજે હવે નહીં ખાઈ શકું. મને આવું થાય છે ત્યારે ગળે ડચૂરો બાજે છે. પછી મેં કોફી પાઈ, ઘણીવાર બેસાડી તેને ઘરે મોકલી. થોડી વારે ડૉક્ટર આવ્યા. ટેબલ પર રકાબીઓમાં પીરસેલી બળી જોઈ કહે, કેમ, મારા આવ્યા પહેલાં બધું પીરસી રાખેલું છે. મેં કહ્યું, આ બળી ઉપર એવો શ્રાપ છે કે ખાવાની વાત કરી અને ખવાય નહીં. મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે ઘડી કલાકથી એમને એમ પીરસેલી પડી છે. એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યા. ડૉક્ટરે કહ્યું, એવી શી વાત હતી વળી? મેં કહ્યું, એકવાર ખાઈ લો પછી કહીશ. અરે પણ અમે તો મૂળદું ચીરીને પણ તરત ખાવા બેસીએ, ઓપરેશનમાં જીવતા માણસને કાપીને પણ તરત પાછા ખાવા બેસીએ. મેં કહ્યું, ના તો એ ખાઈ લો પછી કહીશ. ડૉક્ટર કહે, ના ત્યારે, હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ, નહીંતર નહીં ખાઉં. ડૉક્ટર માન્યા નહીં. મેં જીવીની અને મલ્લિકાની બંનેની આખી વાત કહી સંભળાવી. વાત પૂરી થઈ કહ્યું, ને પેલો દોહો બોલતા હતા ત્યારે મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું. ડૉક્ટરે કહ્યું, ખરાબ માણસ બૈરીને અને કવિતાને બંને બગાડે છે. પછી એક ખાવા ખાતર બળી ખાધી, પણ એ વિચારમાં પડી ગયા. મને કહે, હું વિનોદરાયને વાત કરીશ જ. મેં કહ્યું, એને મલ્લિકા વિશે ખરાબ નહીં લાગે? મને કહે, અમે ડૉક્ટરો તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ. હું તો એને છોકરા નથી, એ વાતમાંથી પણ તે વાત કાઢી શકું. પછી એમણે વાત તો કરી, પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ જોઈ નહીં. આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી. મારી પાસે પોસ પોસ આંસુ રોઈ. મને કહે, હવે જાજુ નહીં જીવી શકું, કદાચ તમને કાગળ ન લખી શકું, પણ મરતા તમને સાંભળતી મરીશ એમ માનજો. મને થયું, માણસની કેવી નિરાધારતા. અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ. અને વર્ષેકમાં એણે પોતાના જીવનનો અંત આણ્યો. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ. તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારા ઓળખીતા મારે ઘેર આવ્યા અને મારે મોડે ખરખરો કરવા લાગ્યા. બધા કહેતા હતા, કેવી રૂપાળી, કેવી નમણી, કેવી ભાગ્યશાળી. એને જોઈએ ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે, ને સૌભાગ્યવતી જ મરી ગઈ. મને મનમાં થયું, સૌભાગ્યવતી.